આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
છેલ્લા 15 વર્ષથી ક્વિન્સલેન્ડના બ્રિસ્બેન શહેર નજીક આવેલા રિજનલ ટાઉન ટુવમ્બામાં રહેતા યજુભાઈ મહિડાને હાલમાં જ ટુવમ્બા રિજનલ કાઉન્સિલ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મૂળ ગુજરાતના યજુભાઈ મહિડા યુનિવર્સિટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડમાં IT વિભાગમાં પ્રોફેશનલ તરીકે કાર્યરત છે અને સતત ટુવમ્બામાં સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિય ભાગ ભજવે છે. ભલે ને પછી તે આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો હોય કે અહીં જ જન્મેલા માઇગ્રન્ટ પરિવારના બાળકોને આપણી પોતાની સંસ્કૃતિ અને વારસા વિશે જાણકારી પ્રાપ્ત થાય માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોની જાહેર ઉજવણી કરવાની હોય, તેમના આ કાર્યોને ધ્યાનમાં રાખીને ટુવમ્બા કાઉન્સિલે તેમને ટુવમ્બા કલ્ચરલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. તો આવો એમની સાથે વાત કરીએ અને એવોર્ડ તથા તેમના કાર્યો વિશે જાણકારી મેળવીએ.
મારી સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જે જર્ની છે શેર કરવા માટે મને પ્લેટફોર્મ આપો છો.
યજુભાઈ, આપણે વાત કરીએ કે તમે એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે વર્ષ 2006 ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને જે યુનિવર્સિટીમાં આપે અભ્યાસ કર્યો ત્યાં જ તમે હાલમાં નોકરી કરો છો અને સાથે સાથે રિજનલ વિસ્તારમાં ટુવમ્બા જેવા રિજનલ વિસ્તારમાં સેવાકીય કાર્યો પણ કરો છો.
હા, હું 2006 ઓસ્ટ્રેલિયા આવ્યો હતો માસ્ટર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ કરવા માટે ટુવમ્બામાં. અને એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે તમને ખબર જ છે હાલ અત્યારની પરિસ્થિતિઓ ઘણી બદલાઈ છે, પણ એ 2006 ઘણું અલગ હતું. એ અલગ જ ટ્રેન્ડ હતો. નવા દેશમાં સ્થાન પરિવર્તન, બીજી ભાષા, ભિન્ન સંસ્કૃતિઓના બેરિયર્સને લીધે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાંથી સૌથી પહેલા તો મને ઘર શોધવામાં ઘણી તકલીફ પડી ગઈ હતી અહીંયા ગાડી, અને ત્યારથી 5 માટે ગાડીમાં પણ રહેવું પડ્યું હતું એક સમયે. તે જ રીતના જોબ શોધવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી. એ સમય જ અલગ હતો આખો, અત્યારના સમયની કમ્પેર કરીએ આપણે. એ બધી મુશ્કેલીના હિસાબે જ એ વખતે એને નિર્ધાર જ કરી લીધો હતો કે ભાઈ હવે આપણા પછી જે બીજા કોઈ નવા સ્ટુડન્ટ આવે તો જેમ હોય શક્ય હોય તે રીતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આપણે મદદરૂપ થવું જેથી કરીને એમની જર્ની સરળ થઈ જાય.
યજુભાઈ, આપે જેમ જણાવ્યું કે તમે એક વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા, અહીં તમારે ઘણી સ્ટ્રગલ કરવી પડી, કારમાં આપે રહેવું પડ્યું હતું, એ પરિસ્થિતિ બીજા કોઈ વિદ્યાર્થીઓને એનો સામનો ન કરવો પડે એ માટે તમે સોશિયલ વર્ક કર્યું. ક્યારથી તમે સોશિયલ કાર્યો કરવાનું શરૂ કર્યું એના વિશે થોડું જણાવી શકો?
સોશિયલ વર્ક એકચ્યુઅલી આ સ્પોન્ટેનિયસ રીતે ચાલુ થયેલું છે, એટલે કોઈ એમ પ્લાનિંગ કરીને કે આવું કરીએ અને આવું એવી રીતે નથી થયેલું. જે પોતાને મુશ્કેલી પડી બીજાને ન પડે એ હેતુથી હું મારા વિદ્યાર્થી લાઈફ દરમિયાન સ્ટુડન્ટ્સને મદદરૂપ હતો જ. સ્ટુડન્ટ તરીકે તકલીફો બધાને આવે જ, એ હંમેશા કોઈ તમે નવી જગ્યાએ જવાને એ રીતના થવાની જ છે બધી બેરિયર્સને લીધે. તો એ વખતે મેં તમને કીધું એમ કે જોબ માટેની ઘણી મુશ્કેલીઓ હતી, ઘર શોધવા માટે પણ ઘણી મુશ્કેલીઓ હતી. થોડા દિવસ બીજાને ત્યાં રહ્યા હતા અને પછી ઘર નહીં શોધી શકવાને લીધે અમારે 4-5 ગાડીમાં સૂવું પડ્યું હતું. અને ત્યારબાદ અમુક બીજા જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતા એની મદદ લઈને અમને ઘર મળી શક્યું હતું અને ત્યારબાદ અમે ઘરમાં રહેવા જઈ શક્યા હતા. એટલે ટૂંકમાં એકબીજાને મદદરૂપ થયા તો જ આ કાર્ય અમારા માટે સરળ થયું. તો આ કાર્યને આગળ આપણે કેવી રીતે ધપાવી શકીએ એ આશયથી જ અમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મદદ કરવી એ રીતના ઇનિશિયેટિવ્સ રન કરી રહ્યા છે ઘણા વર્ષો.
બરાબર. યજુભાઈ, આપને હાલમાં ટુવમ્બા રિજનલ કાઉન્સિલ તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2009-08 તમે, એટલે કે લગભગ 15-16 વર્ષથી તમે જાહેર જીવન સાથે જોડાયેલા છો. કોઈને પણ ત્યાં મુશ્કેલી પડે તમે એમને મદદ કરવા માટે તત્પર રહો છો. કેટલા નોમિનેશનમાંથી તમારી પસંદગી થઈ અને આપના કયા કાર્યોને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપે જીત્યો છે?
નોમિનેશન્સમાં 5-6 હતા જે મને યાદ છે, ત્યાં સુધી 5-6 હતા અને એમાંથી મારી પસંદગી થઈ છે. અને મારી જે પસંદગીનો જે એવોર્ડ છે એ કલ્ચરલ એવોર્ડ છે, પણ એમાં જે મેં સામાજિક જે ઇનિશિયેટિવ્સ અહીંયા કર્યા છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે અને બીજા અન્ય, આ ઉપરાંત જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી છે એ બધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને મને એવોર્ડ એલોટ કરવામાં આવેલો છે. હા, હું તમને ટુવમ્બાની થોડી વાત કરું. ટુવમ્બા એક ઘણું નાનું ટાઉન છે, 1,70,000 જેટલી વસ્તી છે અહીંયા. અને એમાં આપણા જે ઇન્ડિયન ડાયસ્પોરા છે એની સંખ્યા તો ઘણી ઓછી છે અહીંયા. અહીંયા માંડ 2,500 લોકો હાલની તારીખે છે અત્યારે. એટલે હું જયારે 2011 જયારે મેં કમ્યુનિટી ઇવેન્ટ બધી સ્ટાર્ટ કરી, હોળી ધૂળેટી નવરાત્રી એ ઇવેન્ટ થી સ્ટાર્ટ કર્યું હતું એ વખતે, ને એ વખતે અહીંયા આ બધું કરવા વાળું કોઈ હતું જ નહીં, કારણ કે અહીંયા ફાઇનાન્શિયલી બી વાયબલ નથી, તેમજ ઘણી બધી અન્ય ચેલેન્જીસ છે. એટલે મારા મનમાં આ પ્રશ્ન હંમેશા સળવળતો હતો કે ભાઈ આપણે તો જયારે ભારતમાં હતા ત્યારે આપણે બધું ઘણું ફેસ્ટિવલ્સ ને સેલિબ્રેટ કરીને આપણે ઘણું બધું એન્જોય કરતા હતા ત્યાં, તો એ એ જે અનુભવ હતો અહીંયા આવીને પછી એમાં અચાનક જ એક બ્રેક વાગી ગઈ. અને એ વખતે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન માઇગ્રેશન પણ ઘણું ઓછું હતું, અને જે એક્ટિવિટી થતી હતી, જે ઇવેન્ટ થતી હતી એ પણ ઘણી ઓછી હતી. એટલે આ બધા પરિબળોનો હિસાબે થઈને મેં 2011માં નવરાત્રિથી શરૂઆત કરી, ત્યારબાદ હોળી ધૂળેટી, એવી રીતના અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા, ઇવન આપણા રિલિજિયસ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા, એ બધાની મેં અહીંયા શરૂઆત કરી. અને આજે 2020-21 પછી ટોમ્બાની અંદર અહીંયા એટલા બધા એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન થઈ ગયા છે, જેમ કે તામિલ એસોસિએશન છે અહીંયા, મલયાલી એસોસિએશન છે, તેલુગુ એસોસિએશન છે, અને દરેક લોકો પોતપોતાના એસોસિએશનમાં વ્યસ્ત હોય છે અને પોતાના જે કલ્ચર હોય છે એને આગળ ધપાવવા માટેની પ્રવૃત્તિ કરતા હોય છે. તો 2020-21માં મને એવો આઈડિયા આવ્યો કે ભાઈ આ બધા લોકો પોતાના કલ્ચરને, આપણે બધા પોતપોતાના કલ્ચરનું કરીએ જ છીએ, પણ ભારતીય કલ્ચરનું શું છે, આપણી જે યુનિટી છે કે જે આપણી યુનિકનેસ છે એના માટે આપણે શું કરી શકીએ, તો એને અંગે થઈને એક ઇનિશિયેટિવ મેં રન કરેલો. અને 2021ની અંદર અમે લોકોએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો, એમાં આ બધા એસોસિએશનને અમે યુનાઇટ કરી અહીંયા સ્ટોમ્બાની અંદર, અને ત્યારથી એ એસોસિએશન અમારું ઇન્ફોર્મલ એસોસિએશન છે, એ ઇન્ફોર્મલ એસોસિએશન હજુ પણ ચાલુ છે. એમાં અમે 11 મેમ્બર છે અને દરેક મેમ્બર ડાયવર્સ કમ્યુનિટીમાંથી આવે છે, એક તામિલ છે, કોઈ પંજાબી છે, અને એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પણ છે એની અંદર, જેથી કરીને અમે અમારી જે પહોંચ છે એ બધી બાજુ અમે પહોંચી શકીએ. અને આ આ આ ગ્રુપ દ્વારા અમે અત્યારે સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ.
બિલકુલ યજુભાઈ, ભારતના કોઈ તહેવાર કે સંસ્કૃતિ વિશે ઓસ્ટ્રેલિયાની જો વાત કરવાની હોય તો આપ અહીં જાહેર કાર્યક્રમોનું આયોજન કરો છો. આપે જેમ અગાઉ જણાવ્યું કે અહીં જે માઇગ્રન્ટ્સના બાળકો જન્મે છે અને અહીં જેમનો ઉછેર થાય છે એમને આપણો વારસો, આપણી સંસ્કૃતિની ખબર પડે એ માટે આપ આયોજન કરો છો, એના વિશે થોડું જણાવશો કેવા કેવા આયોજનો કર્યા છે અને કેવી રીતે નેક્સ્ટ જનરેશનને આપણી સંસ્કૃતિ પાસણ કરો છો?
હા, એટલે જેમ કે તમને કીધું કે નવરાત્રી છે, હોળી ધૂળેટી છે, પછી ઇન્ડિયા ડે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, દિવાળી, દિવાળીનું સેલિબ્રેશન છે, એ રીતના જે આપણા જે મોટા મોટા ખાસ જે તહેવારો છે એની ઉજવણી અમે અહીંયા કરીએ છીએ. અને ગયા વર્ષે અહીંયા ઇસ્કોન જે હરે કૃષ્ણ ગ્રુપ અહીંયા 1.5 વર્ષથી અહીંયા એસ્ટાબ્લિશ થયું છે, તો એમાં પણ હું એક ટીમ મેમ્બર છું. અને ગયા વર્ષે આપણે પહેલી વાર અહીંયા ટુંબાની અંદર રથયાત્રા કરી, કે જે રથયાત્રા હવે દર વર્ષે થવાની છે. તો આ રીતના કાર્યક્રમોમાં હું સંકળાયો છું. અહીંયા સામીદારની સંસ્થા પણ છે, સામીદારની સંસ્થાએ એ મંદિર પણ બનાવ્યું છે, અને એ લોકો પણ જ્યારે અહીંયા નવા હતા ત્યારે પણ એ લોકોને હું ઇવેન્ટ કરવા માટે કે જે રીતના મદદરૂપ થઈ શકે તે રીતના હું એ લોકો સાથે કાર્યરત હતો. તો આ રીતના અમારું કાર્ય આગળ ચાલે છે.
બિલકુલ યજુભાઈ, આપને જે કલ્ચરલ એવોર્ડ મળ્યો છે એના નોમિનેશનનું જો આપણે જોઈએ તો એમાં આપના ઘણા બધા કાર્યો વિશે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે કોવિડનો ટાઈમ માર્ચ 2020માં જ્યારે કોવિડ આવ્યો અને બોર્ડર્સ બંધ થઈ ગઈ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં જે રહેતા તેમને ઘણી તકલીફો પડી, કોવિડના ટાઈમે આપે ઘણા કામ કર્યા છે, તો એની ઝલક આપશો?
હા, કોવિડ ક્રાઇસિસ એ બહુ ખતરનાક સમય હતો બધા માટે, ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે કે જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં હતા. 2020-21માં એ સંક્રમણ વખતે એ નવું હતું અને કોઈને ખબર પણ નહોતું કે શું થશે શું નહીં થાય એની અંદર. એ વખતે અહીંના જે પ્રાઇમ મિનિસ્ટર સ્કોટ મોરિસને એના પરમેનન્ટ વિઝા ધારકો અને નાગરિકો માટે ઘણા બધા સપોર્ટ પેકેજીસ જાહેર કરેલા હતા, પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને ટેમ્પરરી વિઝા ધારકો માટે એ લોકોએ કોઈ પેકેજની જાહેરાત નથી કરી. એનાથી વિરોધ જઈને એ લોકોએ એવી હિદાયત કરી હતી કે જે લોકો અહીંયા પોતાને સપોર્ટ ના કરી શકે તો એ પોતાના દેશમાં પાછા જતા રહેવું જોઈએ.
રાઈટ.
અને તમને આશ્ચર્ય થશે કે ભાઈ આજે ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની ઇન્ડસ્ટ્રીનું $29 બિલિયન યોગદાન છે, અને આવું હોવા છતાં જો આપણે આવું કરીએ તો એ યોગ્ય ન ગણાય. એટલે આ વખતે મને ઘણો ખટકો લાગેલો હતો, અને એટલા માટે થઈને કોવિડ માં જે કાર્યો અમે સ્ટુડન્ટ લગતા કે જે પણ કંઈ કર્યું એ આનો ડ્રાઇવિંગ ફોર્સ હતું. અને આ બધા ઇસ્યુઝ અમે એ વખતે અહીંના લોકલ મીડિયા લોકલ રિપ્રેઝેન્ટેટિવ સુધી પણ અમે ઊંચા કર્યા હતા, તો જેથી કરીને આ અંગે ગવર્મેન્ટ સુધી વાત પહોંચી શકે ભાઈ કે આવું રીતે નહીં હોવું જોઈએ. અને આ જ આને આગળ ધપાવતા અહીંયા બ્રિસ્બેનમાં વરનામ કલ્ચરલ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે જે તામિલ સંસ્કૃતિ માટે કામ કરે છે, તો એની સાથે પાર્ટનરશિપ કરીને 6 એપ્રિલ 2020 રોજ અમે અહીંયા ટુમ્બાની અંદર જે સ્ટુડન્ટ વિલેજ છે કે જ્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કોન્સન્ટ્રેશનમાં રહે છે અને એ લોકોની ખૂબ મોટી સંખ્યા છે અહીંયા, તો એ બધા ત્યાં રહેતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અમે 425 થી વધારે જેટલા છોકરાઓ છે, મને જે ખ્યાલ મારો જે રેકોર્ડ છે પ્રમાણે એનાથી વધારે છોકરાઓને અમે ગ્રોસરી કિટ અમે વેચી છીએ. અને આ જે ઇનિશિયેટિવ હતો એ અમે 14 દિવસના અંતરે 2 વાર કર્યો હતો, અને એ રીતના એ લોકોને અમે જેમ બને એમ અમારા તરફથી સપોર્ટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ બધા સ્ટુડન્ટ ખાલી ભારતીય નતા, આ બધા સ્ટુડન્ટ સાઉથ આફ્રિકા, ચાઇના, કોરિયા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, સાઉથ આફ્રિકા, પાપુઆ ની ગિની, અલગ અલગ દેશોમાંથી અહીંયા આવેલા હતા.
રાઈટ,
એટલે આ
એટલે
મારો કોવિડ 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 દરમિયાનનો સૌથી પહેલો ઇનિશિયેટિવ સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેનો હતો.
બરાબર.
હા, એટલે એ વખતે આ સોશિયલ મીડિયા દ્વારા હું એક જે NSW બેઝ એસોસિએશન છે રેડિયોલોજીસ્ટનું, એ લોકોના કનેક્શન મારી સાથે થયું, અને એ લોકો અહીંયાથી ફંડ ભેગું કરીને કોન્સન્ટ્રેટર કિટ ઇન્ડિયામાં મોકલી શકાય. એ વખતે તમને ખ્યાલ છે કે ડેલ્ટા ક્રાઇસિસ વખતે ઓક્સિજનના બાટલાની માથાકૂટ હતી, કોન્સન્ટ્રેટર કિટ નથી મળતી, લોકો સ્ટ્રીટ ઉપર મરી રહ્યા હતા, ત્યારે એ લોકોનો આ ઇનિશિયેટિવ હતો. ત્યારે એ ઇનિશિયેટિવની અંદર મેં એ લોકોને જેટલું ફંડિંગ અહીંયા ભેગું કરી શકાય એ માટે મને મદદરૂપ થયો હતો. અને જે રીતના ક્રાઇસિસ હતા ત્યારે ઓક્સિજનની કોન્સન્ટ્રેટર કિટ્સ પણ મળતી નથી, કોઈ આખા વર્લ્ડમાં કોઈ જગ્યા અવેલેબલ નથી, તો તે વખતે મુંબઈમાં મારા એક સંપર્ક સૂત્ર દ્વારા મેં ચાઇનાથી 35 જેટલી કોન્સન્ટ્રેટર કિટ્સ એ લોકોને અવેલેબલ કરાવી દીધી. અને આ કિટ અવેલેબલ કરાવ્યા પછી એ ઇન્ડિયામાં અલગ અલગ ખૂણે ખાતે ત્યાંથી મોકલવામાં આવ્યું.
બરાબર. એટલે યજુભાઈ એમ કહી શકાય કે તમે ખાલી ટુવંબા સુધી જ સોશિયલ વર્ક નથી કરતા, પણ ભારતમાં જ્યારે ક્રાઇસિસ સિચ્યુએશન આવી હતી ડેલ્ટા વેરિયન્ટ વખતે કોવિડનો જે વેવ હતો, તો ભારતમાં પણ મદદ મળી રહે માટે તમે અહીંયા બેઠા બેઠા કાર્યો કર્યા હતા.
હા, અને આ શક્ય છે, આજના ઇન્ટરનેશનલ આઈટી ના એજમાં બહુ શક્ય છે, અને આપણે પણ આવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. તમને યાદ હોય તો કોવિડ સમયમાં જ આપણો એકબીજાનો સંપર્ક થયેલો.
બિલકુલ.
તમને આશ્ચર્ય થશે કે આ સોશિયલ મીડિયા અને આ જે આઈટી ના જે પ્લેટફોર્મ છે એના દ્વારા તમે નહીં માને મેલબોર્ન થી બી લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો છે કે અમારે ગ્રોસરી કીટ જોઈએ છે, અને તમને ખબર હોય તો અમે તમારો કોન્ટેક્ટ કર્યો છે અને ત્યાં પાટીદાર સમાજ થ્રુ આપણે એ લોકોને પણ કીટ ત્યાં અપાવેલી છે મેલબોર્નમાં. હવે આવી જ રીતના ઘણા ફેમિલીઝ જે ઇન્ડિયામાં છે, જલંધરમાં એક બેન હતા, એમનો બ્રધર ક્યાંક અહીંયા મેલબોર્નમાં હતો, એમણે પણ મારો કોન્ટેક્ટ કરેલો, એટલે પછી અહીંયાથી બેઠા બેઠા અમે એ લોકોને ગુરુદ્વારાનો કોન્ટેક્ટ કરાવેલો, ત્યાંના જ્યાંથી કરીને એનું કે ખાવા પીવાનું રહેવાનું કે વ્યવસ્થા થઈ શકે, એટલે એવા ઘણા બધા કાર્યો આજે બહુ ઇઝીલી પોસિબલ છે આઈટીના હિસાબે.
રાઈટ, આપે ખૂબ જ સરસ ઉલ્લેખ કર્યો યજુભાઈ કે સોશિયલ મીડિયા અને આઈટીના યુગમાં અત્યારે આવી રીતે સેવા કાર્યો કરવા હોય એ ખૂબ જ આસાનીથી થઈ શકે છે. અહીં સ્થાયી થતા લોકોએ પણ જો આવા કાર્યો કરવા હોય અને કે કોઈ સેવામાં જોડાવું હોય તો તમારી અમને શું સલાહ છે, કેવી રીતે શરૂઆત કરી શકાય?
આમાં જો અત્યારે તો આપણા ઇન્ડિયન ડાયસ્પોરાની સંખ્યા ઓસ્ટ્રેલિયામાં ઘણી વધી ગઈ છે. હિન્દુ રિલિજિયન જે આપણે આપણે ખાલી હિન્દુ રિલિજિયનની વાત કરીએ તો સેકન્ડ નંબર પર અત્યારે ચાલે છે. એટલે અત્યારે આ ગામ ઘણું ઇઝી થઈ ગયું છે. પહેલાં ટેમ્પલ્સ પણ ઓછા હતા, ટેમ્પલ્સ પણ વધી ગયા છે. એટલે દેર આર સો મેની એવન્યુઝ કે તમે એટલા બધા એવન્યુઝ છે કે તમે કોઈ સંસ્થા સાથે જોડાવો, કોઈ મંદિર સાથે જોડાવો, ત્યાં દ્વારા તમે કામ આરામથી કરી શકશો. અને આ ઉપરાંત મારા મગજમાં જે કોવિડ ક્રાઇસિસ વખતે જે આપણે ફેસ કર્યું છે કે સ્પોન્ટેનિયસલી અલગ અલગ ઇવન પર્થ છે, એડિલેડ છે, એવી બધી સંસ્થાઓ એકબીજા સાથે સંકળાઈને કામ કરેલું છે સ્પોન્ટેનિયસલી, તો એ હજુ આજે પણ એ શક્ય છે જો આપણે જો એક સોશિયલ મીડિયા દ્વારા ઇન્ફોર્મલ પ્લેટફોર્મ બનાવીએ અને આ બધાને જો આપણે સાંકળી લઈએ કોઈ પણ જાતના જવાબદારી વગર, કે ભાઈ જ્યારે આવા ક્રાઇસિસ આવે ત્યારે ફક્ત આપણા ભારતીયોને નહીં પણ અહીંના જે લોકો છે ઓસ્ટ્રેલિયન એ લોકોને બી આપણે કેવી રીતના મદદરૂપ થઈ શકીએ એ અંગે એક સરસ પ્લેટફોર્મ તૈયાર થઈ શકે એવું છે. એટલે એની જે પોસિબિલિટી છે એટલે જોઈએ સમયની અનુકૂળતા પ્રમાણે અને બીજા અન્ય લોકો પાર્ટનરશિપ કરવા રેડી હશે તો આપણે આ અંગે પણ કંઈક ઇનિશિયેટિવ આગળ ઉઠાવીશું.
બિલકુલ યજુભાઈ, આજે આપે સમય ફાળવ્યો અને આપ ટુવંબામાં જે છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્યો કરી રહ્યા છો અને એને ધ્યાનમાં રાખીને તમને ટુવંબા કાઉન્સિલ દ્વારા કલ્ચરલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી રીતે જ આપ સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહો એ માટે હું વત્સલ પટેલ SBS ગુજરાતી તરફથી તમને શુભેચ્છા પાઠવું છું.
આપનો ખૂબ ખૂબ આભાર વત્સલભાઈ, અને SBS નો પણ ખૂબ ખૂબ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.